ಶ್ರೀಮತ್ ಪ್ರಭುಂ ಯೋಗಯುತಂ ನಿರಾಶಂ ಯೋಗೀಂದ್ರವರ್ಯಂ ಚ ಸುಶಾಂತಚಿತ್ತಂ ಕಾಮಾದಿಮುಕ್ತಂ ಭವಸಿಂಧುತಾರಂ ವಂದೇ ಸದಾ ಶ್ರೀಗುರು ಸಂತರಾಮಂ ಜ್ಞಾನಂ ಜನೇಭ್ಯಃ ಶರಣಾಗತೇಭ್ಯಃ ಸನಾತನಂ ಭಕ್ತಿಯುಕ್ತಂ ತ್ವದಾದ್ಯಂ ಧರ್ಮಾಬ್ಜಸೂರ್ಯಂ ಖಲು ಮೋಕ್ಷದಂ ತಂ ವಂದೇ ಸದಾ ಶ್ರೀಗುರು ಸಂತರಾಮಂ. ಧರ್ಮಾಬ್ಜಸೂರ್ಯಂ ಖಲು ಮೋಕ್ಷದಂ ತಂ, ಸಾಚೋ ಮೋಕ್ಷ ಕೊನೆ ಕೇವಾಯ. ಈಗ ಗೈ ಕಾಲೆ ಆಪಣೆ ಜೀವತೆ ಜೀವತಾ આપણી ઉપાધિઓમાંથી જે બહાર કાઢે અને બહાર નીકળાય એનું નામ સાચો મોક્ષ, કે જે મોક્ષને આપણે પોતે અનુભવી શકીએ. મૃત્યુ પછીના મોક્ષને આપણે માનીએ છીએ ખરા, પણ અનુભવી શકતા નથી. બીજા વાત કરશે કે એમનો મોક્ષ થઈ ગયો, પણ એ જીવાત્માને મોક્ષ શું થયો એ તો એને ખબર. હા, મોક્ષ થાય મૃત્યુ પછીનો, આ શરીરની ઉપાધિઓનો મોક્ષ થાય, આ શરીરના રોગોમાંથી મુક્તિ મળી જાય, આ શરીરે જે કંઈ અપરાધો કર્યા હોય, બેઇજ્જતી ભોગવી હોય, એ બધું છૂટી જાય, દેવા પણ છૂટી જાય. શરીર છૂટે એટલે દેવું હોય તે છૂટી જાય, કોને આપવાનું કોને લેવાનું રહ્યું. તો આ બધા મોક્ષ મળે મૃત્યુ પછી, પણ જે એને આપણે મોક્ષ પણ કહીએ છીએ આપણી માન્યતાઓ પ્રમાણે, પણ સાચો મોક્ષ એ છે, સાચી મુક્તિ એ છે કે જીવતી જીવતા માણસની ઉપાધિઓમાંથી જે બચાવે છોડાવે અને એમાંથી સાચી સાચી સમજણ આપે એનું નામ મોક્ષ. એટલે ધર્માબ્જ સૂર્યમ, અંધારું હોય તો કોઈને ના દેખાય, પણ અજવાળામાં તો સૌને દેખાય કે આ નકામું છે, કામનું છે, સારું છે, ખોટું છે. એમ આ મોક્ષ છે ને, ગુરુ મહારાજના જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે સમજાય કે આ ખોટું છે, એમાંથી બહાર નીકળી એનું નામ મોક્ષ. મોક્ષને સમજવો પણ ઘણો અઘરો છે, મોક્ષ આટીઘૂટી વાળો છે. ઘણા માણસોને એ આટીઘૂટીમાં ફસાવા માટે પણ પ્રાર્થના કરે, મહારાજ દીકરાના લગ્ન થાય ને બધું ગોઠવાઈ જાય તો સારું, દીકરીને પણ ના. અરે ક્યાં ફસાવો છો તમે, મોક્ષ માગવાનો કે પછી એની અંદર. પણ એટલે વ્યક્તિના મોક્ષની માન્યતાઓ પણ જુદી જુદી હોય છે. પણ સાચી વાત, ત્યાં બંધનોમાંથી મુક્તિ અપાવે એનું નામ મોક્ષ. પણ બંધનોમાં નંખાવા માટે પાછી પણ ભગવાનને પ્રાર્થના કરીએ, બંધનમાં નાખજો, ગાડીઓ લાયાલજો, મારું ઘર થઈ જાય એમ કરજો. પણ ઘર થયા પછી એને હાચવવાનું, રંગવાનું, તાળા વાવવાના, બહાર જવાનું, કેટલી ઉપાધિઓ પછી. તો મોક્ષ એટલે સંપૂર્ણ કોઈ પણ જાતની ચિંતા મનમાં રહે જ નહીં એનું નામ મોક્ષ. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવાહ, જાકો કછુ ન ચાહીએ વો સાહન કોસા. મને મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, બસ. એ મુક્તિ છે, પણ એ મુક્તિનો આનંદ ક્યાં? ઘરની સેવા, ઘરના કામ કરવામાં આનંદ નહીં આવે, બંધન લાગશે, કંટાળો આવશે, બોજ લાગશે. પણ એ જ વાતને તમે અહીંયા મંદિરમાં ઉત્સવ હોય કે મંદિરમાં આવે સેવા કરવા બેસી જાવ જોઈએ, સહેજે કંટાળો નહીં આવે, ઉત્સાહપૂર્વક. હજુ બીજી છે, હવે કઈ છે સેવા, આનંદથી. હવે કામ કરવાની વાત તો એકની એક જ છે, પણ બેમાં ભાવ જુદો છે. ઘરના કામકાજની અંદર કંટાળો આવે ને એ બંધન કહેવાય. સ્થાનમાં આવી મંદિરની સેવા કરીએ, કચરા પૂજા જે કઈ હોય તે, તો એ સેવા થઈ ગઈ ને એમાં આનંદ આવશે. હાસ, હજુ બીજી કઈ છે, ઉપરથી માંગશે. તો માણસની મનોવૃત્તિ ઉપર બંધ અને મોક્ષ રહેલો છે. બંધન અને મુક્તિ માણસ પોતે કોઈ પણ કાર્ય ઈચ્છે તો એને મુક્તિ જેવો જ આનંદ આપે. તો આમ માણસની અંદરની રહેલી જે ભાવના છે એમાં જ પરિવર્તન આવે ને તો એ મુક્તિ કહેવાય અને એને બંધન કહેવાય. કારણમ બંધ મોક્ષયોઃ મન એવ મનુષ્યાણામ. માણસનું મન જ એને બંધન અને મોક્ષમાં નાખે છે. એક નાની સરખી ચાવી છે, એને મોટું તાળું છે. એ ઘરને ખોલવા માટે એક નાની સરખી ચાવી, પણ એ ચાવી અંદર નાખ્યા પછીથી તમે કઈ બાજુ ફેરવો છો? એક ઉલટી બાજુ ફેરવશો તો બંધ થઈ જશે, અને સુલટી બાજુ ફેરવશો તો ખુલી જશે. ચાવી કેવડી નાની, આપણે ખિસ્સામાં લઈને ફરી એવી, પણ એ તાળું ખુલે એટલે આખું ઘર ખુલી જાય. એમ આપણા મનનો વિચાર છે ને એ આપણા જીવનની ચાવી જેવો છે. મનનો વિચાર અવળો ફરે કે સવળો ફરે, બંધન એ થાય મોક્ષ એ થાય. તો બંધ અને મોક્ષનું કારણ મન છે, અને એ મન કોઈ પણ વ્યક્તિને પોતાના હાથમાં નથી, પોતાના કયામાં, પોતાના માન્યામાં નથી. તો એટલા માટે જય મહારાજ પાસે આવવું પડે. પરમાત્મા સ્વરૂપ જય મહારાજ, ચાવી એમને આપી દેવી પડે. બસ હવે મન તમારું, મન મૂક્યું મેં તમ ચરણે રે, બસ હવે મેં મન આપના ચરણોમાં મૂકી દીધું. હવે તો ચાવી તો મારા જ લઈ લીધી, મન ના વિચાર રૂપી ચાવી છે. તો એ ચાવી આપી દીધી, કલો હવે જેમને જયારે ઘર ઉઘાડવું હોય, જયારે બંધ કરવું હોય તે જય મહારાજ કરે. એવું સાચી સમજણ આપી, માથે હાથ ફેરવી બેટા દુખી ના થઈએ. મહારાજ આપણી સાથે છે, ભગવાન આપણી સાથે છે, આપણે દુખી થવાનું કારણ શું? એમ એવા સદભાવ પૂર્વક મનમાં એવી સરસ મજાને વિચારની ચાવી નાખે, સરસ વિચારો આપવાની એવી ચાવી નાખી દે, ખુલી જાય. બાપજીએ મને છોડાવ્યો, મને બંધન મુક્તિ થઈ મારી. જ્ઞાનમ જનેભ્યઃ શરણાગતેભ્યઃ ધર્માબ્જ સૂર્યમ ખલુ મોક્ષ દંતમ. સાચો મોક્ષ આપનાર જ જય મહારાજ છે. જગતમાં કોઈ સાચો મોક્ષ નહીં આપે. મૃત્યુ પછીનો મોક્ષ આપશે કદાચ કોઈ ખૂની આપી દે, કોઈ ડાક્ટર નથી, પણ મૃત્યુનો મોક્ષ તો થવાનો. પણ જે આપણો આપણા જીવનની વાસ્તવિકતા જે આપણે પોતે જીવી રહ્યા છીએ, અને આપણે આપણા જીવનને જીવી રહ્યા છીએ, તો આપણા જીવનનો વાસ્તવિક મોક્ષ કયો એ સાચું સમજાય ત્યારે જ મોક્ષનો આનંદ આવે. પછી તો એટલે સુધી આવે કે ભલે ને તમે અહીંયા ગાડી બેઠા છો, તમારા શરીરમાં બેઠા છો, પણ બાપજી તો કે અહોનિશ અખંડ કી જીએ સ્મરણ શ્વાસો શ્વાસ પંડ છતે પરબ્રહ્મમાં સુરતી જઈને સમાય. બ્રહ્મલીન થઈ ગયા. પરબ્રહ્મમાં સુરતી જઈને સમાય મોક્ષ. પણ જીવતે જીવતા કે પંડ છે તે શરીરમાં છીએ, આપણે જીવીએ છીએ, કઈ શરીર જ બાળી મૂક્યું, અગ્નિ સંસ્કાર થયા નથી, અને પરમ તત્વ ને પરબ્રહ્મ ની અંદર ભળી જવાય એ મોક્ષ આપે છે. જીવતે જીવતાનો મોક્ષ કેવી રીતે મળે? મળે આપ મુવા વગર સ્વર્ગે જવાય? અહીં તો જવાય, કારણ સમર્થ સદગુરુ આપણને મળે છે, અને સમર્થ સદગુરુ આપણને જીવતી જીવતાનો મોક્ષ આપી દે. લો, આપણે પોતે અનુભવી શકીએ આનું નામ મોક્ષ. હા, સાચી વાત છે, બિલકુલ હલકા ફૂલ થઈ જઈએ, કોઈ જવાબદારી નહીં, કોઈ માનસિક વિચાર નહીં, કોઈ તણાવ નહીં, ટેન્શન નહીં. હાશ, કઈ મજા આવે છે, કેટલી સરસ ઊંઘ આવે છે. સવારે ઉઠીએ ત્યારે પણ પ્રફુલ્લિત થઈને, બિલકુલ જાણે કે આમ આજે જ આ ધરતી ઉપર હમણાં જ આવ્યા છે ઉઠીને, એવી એવી હળવાશ, એવી હલકી ફૂલ માનસિક સ્થિતિ, બિલકુલ હળવાશ. અને એમ થાય કે ઓહો, જાણે કઈક જીવન આથી જ નવું શરૂ થયું છે એવું લાગે. મોક્ષ એનું ના. કોઈ પણ વાતની મનની અંદર સહેજ પણ તણાવની પરિસ્થિતિ ન રહેવા દે. સવારે ઉઠીએ ને, જયારે ઉઠીએ કે હાશ, પણ જો સવારે ઉઠતાની સાથે આ થાય છે, આ થાય છે, આ કામ બાકી છે, પેલો આવું કહી ગયો, આટલું તો સમજી લેવાનું, કહ્યું બંધનમાં જ. પણ જય મહારાજનું સ્મરણ કરતા કરતા રાતે સુઈ જઈએ, સવારે ઉઠીએ ને, ત્યારે એમ થાય કે આજે નવું જીવન શરૂ થઈ ગયું. મોક્ષ એનું નામ. મોક્ષ કોઈ પણ પ્રકારની વિકૃતિ શું પ્રકૃતિ પણ ન અડે, અને સ્વસ્થ મનથી, સ્વસ્થ શરીરથી, સ્વસ્થ ચિત્તથી ઉઠીએ તારે એનું નામ છે જીવન, જીવિત મોક્ષ, જીવન મુક્તિ. પ્રાર્થના કરીને પ્રીતમ સ્વામી, નડે નહીં કોઈ મને સંસાર, રહુની જ નામ તણે આધાર. હું મારા આત્મ સ્વરૂપના ભાનથી એવી રીતે રહું કે મને કોઈ પણ પ્રકારનો સંસારની કોઈ પણ ચીજ, કોઈ પણ મને હરકત ના કરી શકે. નાની બાબત પણ, સગા પરિવાર, પતિ પત્ની, બાળકો, કશું યાદ ના, બધામાંથી મુક્તિ. નડે નહીં કોઈ મને, કાંઈ મને સંસાર. મિલકતે ના નડે, રૂપિયા સંપત્તિ ના નડે, પરિવાર ના કોઈ મને. બસ હું મારા મનથી, સ્વસ્થ ચિત્તથી હું રહું. તો આ જીવન મુક્તિ, અને જીવન મુક્તિ માત્ર સદગુરુ જય મહારાજ અપાવી શકે, બીજા કોઈનું કામ નથી. તો આવી ઊંચી મુક્તિ અપાવે એનું નામ કહ્યું ખલમોક્ષદમ ધમ. ખરેખરો સાચો મોક્ષ આપણે પોતે અનુભવી શકીએ એ, અને આપણે અનુભવવો હોય તો ભલે ભણતા હોઈએ, પરીક્ષા આપવા જવાનું હોય, મોટી વાત છે, પણ પરીક્ષા આપવા જઈએ ત્યારે પણ વર્ગમાં બેસીએ, પ્રશ્નપત્ર આવે, લખવાની શરૂઆત કરી, મહારાજ લખાવવા માટે આવ્યા છે, મને બધી બાજુ બેસીને લખાવી રહ્યા છે, પરીક્ષાની ટેન્શન મુક્તિ કરી દેજો અનુભવ. કરમસદી મેડિકલ કોલેજમાં એક છોકરો સુરતનો ભણવા આવેલો, પહેલું સેમિસ્ટરનું સારું ગયું, રોજ આવે, એને અનુકૂળતા હોય ત્યારે રવિવાર હોય એવું દિવસ આવે, બેસે, વાતો સાંભળે. પછી એક દિવસ આવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, ત્રીજા સેમિસ્ટરમાં, કે મહારાજ કશું યાદ નથી રહેતું, બધું બહુ વાંચ્યું, ઘણી મહેનત કરી, હવે હું પરીક્ષા નહીં આપ, ઘેર જતો રહું છું. હવે ત્રીજા સેમિસ્ટર સુધી પહોંચેલો, કે મારે પરીક્ષા નથી આપવી, હું ઘેર જતો રહું. એમ ના થાય, કયું દીકરા બેસ, શાંતિ રાખ, તે વાંચ્યું છે ને, હા ભરોસો છે ને, આ વાંચ્યું છે, કે યાદ ન, એ ભૂલી જા, મને યાદ નથી રહેતું એ તો ભૂલી જા, ઘેરથી તારી તારી હોસ્ટેલમાંથી રૂમેથી નીકળું, તાર ચાર વખત નારાયણ 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 બોલી નીકળતી, વર્ગમાં પ્રવેશો, પ્રશ્નપત્ર આવે ને ત્યારે એક સેકન્ડ બે સેકન્ડ મહારાજના દીવાનું ધ્યાન ધરજે, અને પછીથી પેપર વાંચજે પ્રશ્નપત્ર, અને વાંચીને જે તને આવડતો હોય એ પ્રશ્નનો જવાબ પહેલો લખવા માંડજે. પછી તારી બાજુમાં મહારાજ આવીને બેસશે, ધીરે 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 તને બધું જ યાદ અપાવીને આખું પેપર લખાવશે. એમ માથે હાથ ફેરવી, હાથ ફેરવી, પાણી પીવડાઈ અને મોકલ્યો. પરીક્ષા આપીને આવ્યો, મારા પેપર બહુ ફાઇન ગયું. કે પછી રોજ આવે, દરેક પેપર ની એમ કહી જાય કે આજે પેપર સારું ગયું, આજે પેપર સરસ ગયું. એવી રીતે હમણાં થોડા વખત પેલા ફોન થી આપણે એને તૈયાર કરે, પરીક્ષા આપવા જા, મારે પરીક્ષા નથી, પણ આ પ્રમાણે કરજે, આની આ જ રીત બતાવી. પછી કે મહારાજ હું તો ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો. કે શું થયું? ધર્માબ્દસ્વર્યમ ખલુ મોક્ષદમ તમ. ભણવાના ટેન્શન માંથી છોડાવે, પરીક્ષાના બંધન મન ઉપર જઈ તનાવ ના રહેવા દે. ખલુ મોક્ષદમ તમ. ઘરમાં કોઈ પણ અવસર હોય, ઘરમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, મહારાજ બાપજી આવીને બેસજો. ઘણી વાર કંકોત્રી લઈને આવે, બાપજી અવસર છે, ઘરમાં મુશ્કેલીઓ છે, મહારાજ પ્રાર્થના કરીને જા, મહારાજનો આશીર્વાદ છે અને તારા માળવે મહારાજ આશીર્વાદ રૂપે હાજર રહેશે. પછી આવે, મહારાજ બધું શાંતિથી પતી ગયું, બીક હતી પણ કોઈ વિઘ્ન નડ્યું નહીં. આપણે શા માટે ટેન્શન લઈને ફરવું? બાપજી ઉપર મૂકી દો. ખલુ મોક્ષદમ. આપણને હૃદયપૂર્વક મહારાજને ભજતા આવડવું જોઈએ. જય મહારાજ ક્યારે કોઈ ને સહેજ પણ અશાંત, દુખી કે ટેન્શન વાળો નહીં રહેવા દે. આપણે આટલા બધા અવસરો કર્યા, 500-500 સાધુઓ બોલાવતા, અને એક એક સાધુ સાચવો એટલે મુસીબત પડે. આખો ઉત્સવ 12-14 દાડાનો નિર્વિઘ્ને પતી જાય, સાકર ઉછરી જાય, પોતપોતાના ઘેર જતા, અને પછીથી બધું ભેગું કરીએ ને ત્યારે એક વાડકી ખોવાઈ ના હોય, પ્યાલો ખોવાયો ના હોય, બધું એમને એમ હોય. ખલુ મોક્ષદમ તમ. આપણે એટલા મોટા અવસરનો માથે બોજ ભાર લઈને ફરીએ તો શું થાય? ઘરમાં જ શું થાય છે? એક દીકરી કે એક દીકરો પરણાવવાનો હોય તો હા શું થશે, કેમનું થશે, આ આવશે, કેમનું કરીશું, હજાર વિચારો ને હજાર પ્રશ્નો ઉભા થાય. પણ બાપજીને કે બાપજી પધારજો, અવસર આપનો છે, સંભાળી લેજો. ખલુ મોક્ષદમ તમ. આવડવું જોઈએ, જીવતા આવડવું જોઈએ, પ્રભુને પોતાનું સોંપી દેતા આવડવું જોઈએ. ખલુ મોક્ષદમ તમ. એકવાર એક માણસ ગરીબ હતો, અતિશય પરિસ્થિતિ ખરાબ એની, ઘરમાં ઘરના મા બાપ, એની સેવા ચાકરી કરવાની, નોકરી ધંધો મળે ના મળે, મજૂરી મોંઘવારીમાં બધું, આખું ઘર ચલાવવાનું, છોકરા છે તે ભણાવવાના, એની ફી, ચોપડા, આ તે ખાવાનું પીવાનું બધું ખૂબ ત્રાસી જાય. એટલો બધો ત્રાસે આ ખર્ચો હું પૂરો કેમ કરીશ? ઓ ભગવાન, તે આટલું બધું આપ્યું, આ જીવન આપ્યું છે ને, હું આટલો બધો દુખી, હું એકલો છે, એમ વિચાર કરતા કરતા ઊંઘી ગયો. પછી રાતે એને એક સ્વપ્ન, ઊંઘમાં ઊંઘમાં એક સ્વપ્ન આવ્યું, પોતે એટલો બધો થાકી ગયેલો છે અને માથે મોટું પોટલું, ભારે પોટલું માથે ચડાવેલું છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે, અને સ્વપ્નમાં ચાલતા ચાલતા જતો તો રસ્તામાં ભગવાન મળ્યા. એટલે ચાલવામાં ડગમગ ચાલતો, ભાર વજનદાર પોટલું, પરસેવો થઈ ગયેલો, થાકેલો, એટલે ભગવાન ખડખડાટ હસ્યા કે ભગવાન અમારા ગરીબની મશ્કરી કરો છો, કે છે અમે ગરીબ, આટલી મજૂરી વૈતરું કરી, આ પરસેવો છે, આટલો મોટો દુઃખનો ભાર છે મારા માથે, એટલે કે આ બેસ, પોટલું નીચે ઉતાર્યું, બેઠો. પછી એને જોયું કે બીજા ઘણા બધા પોટલા હતા. તો કે છે કે ભગવાન આ બધા પોટલા શાના છે? તો કે તારા જેવા દુખિયાઓના છે. તો કે છે કે આમાંથી કોઈ એકાદ બદલી શકાય ખરું? પેલા વિચાર આવ્યો કે હલકું પોટલું હોય તો લઈ લઈશ અને મારું ભારે પોટલે મૂકી દઈશ, મૂકીને જતો રહીશ. તેને તો પોટલા જોઈ, પેલા કઈ બધા ખોલી ખોલીને જોવું, તો જોલ. પણ એક પોટલું હતું, એના શહેરમાં એક મોટો ઉદ્યોગપતિ હતો ને એનું પોટલું એની અંદર હતું. કે ઉદ્યોગપતિ ને તો કેટલી બધી ફેક્ટરીઓ ચાલે છે, કેટલો બધો પૈસાદાર છે, કેટલી ગાડીઓ મોટરો છે, લોકો કેટલી સલામો ભરે છે, એનું પોટલું ઉઠાઈ લઉં, મારું પોટલું એની જગ્યાએ મૂકી આવું. કે ભગવાન જોઈ લઉં એ પોટલું, તાકે જુઓ કે છે. પોટલું ખોલ્યું અને જોયું કે કેટલી ફેક્ટરીઓમાં પગાર આપવાના બાકી હતા. બે ફેક્ટરીઓ બંધ થઈ ગયેલી, એક દીકરો વિદેશ જઈ ગયેલો ને કાબુ બહાર હતો ને ગમે તેમ પૈસા આવે પડતો હતો, વેડફતો હતો. એક દીકરી હતી પણ આ પછી ઘેર પાછી આવેલી. એક ફેક્ટરીમાં કારીગરો હડતાલ પાડેલી. પેલા એ ચૂપકીથી ભગવાન જુએ ને પોટલું પાછું બાંધી દીધું. ભગવાન કહ્યું કેમ? આ તો મારા કરતો બહુ વજનદાર છે કે છે, નથી જોઈતું કે છે. બસ તો હજુ બીજું પોટલું જોઈ લે તાર જોવા. તો બીજા બે ચાર પોટલા ખોલ્યા અને બાંધ્યા, ખોલ્યા અને બાંધ્યા, જોયું. પછી કે છે આના કરતા તો આપણું પોટલું હલકું છે. એટલે કશું બોલ્યા વગર પાછો ફરી અને પોતાનું પોટલું જે લઈને આવ્યો હતો ને એ માથે લઈ લીધું, ચાલવા માંડ્યું. થોડેક દૂર ગયો ને ભગવાન હસ્યા, શું હજી મશ્કરી બાકી રાખો, જરા દયા તો રાખો. ને પાછો બોલાયો અહીંયા. પછી કે શું કરું ભગવાન કો? એમ કરને આ બધા પોટલા મૂકી ગયા છે, એમ તારું પોટલું અહીં મૂકીને જાણ કે છે. આટલું સાંભળીને પોટલું ઉતાર્યું નતું એટલામાં સ્વપ્ન પૂરું થઈ ગયું. અરે ભગવાન, મારું પોટલું મારું મારે માથે રહેવા દીધું કે છે. તો ભગવાન તો મોક્ષ આપવા પોટલું ઉતારવા બેઠા જ છે, પણ આપણાથી આપણું મમત્વનું દુઃખનું પોટલું, દુઃખનું પોટલું ખરું પણ મમત્વનું ઉતારી શકાતું નથી. પણ જો મહારાજને શરણે આવીએ તો ધર્મા આબ્ધ સૂર્યમ ખલુ મોક્ષ દમ તમ. જય મહારાજ.